એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે જેનેટ ફિચની એક એમ કે બહુ જ પ્રભાવશાળી અને ચર્ચિત નવલકથા વિશે વાત કરવાના છીએ, વ્હાઇટ ઓલિએન્ડર.
હા, ચોક્કસપણે. જેનેટ ફિચનું નામ સમકાલીન અમેરિકન સાહિત્યમાં, ખાસ કરીને લોસ એન્જલસના સંદર્ભમાં બહુ મોટું છે.
બરાબર, એ પોતે લોસ એન્જલસમાં જ ઉછર્યા છે એટલે શહેર એમના લેખનમાં ધબકતું હોયેલું લાગે. પેલી ઝાકઝમાળવાળી દુનિયા પણ ખરી અને અંધારી ગલીઓ પણ.
સાચી વાત. અને ખાસ કરીને સ્ત્રી સંબંધો, શહેરની પેલી ઓછી જાણીતી બાજુઓ, જેમ કે આ ફોસ્ટર કેર સિસ્ટમ, એ બધું એમના લેખનમાં આવે છે અને એમની શૈલીની ખાસ વાત છે ને?
હા, કઈ રીતે?
એમનું ગદ્ય એકદમ કાવ્યાત્મક, સંવેદનશીલ હોય, લિરિકલ પ્રોઝ જેને કહેવાય, પણ સાથે પેલી કઠોર સામાજિક વાસ્તવિકતા પણ દેખાય. સોશિયલ રિયલિઝમ બહુ કુશળતાથી એ બંનેને જોડે છે.
અને વ્હાઇટ ઓલિએન્ડર જે 1999માં આવી, એ આનું પરફેક્ટ ઉદાહરણ છે. મને યાદ છે એ સમયે પેલી કમિંગ ઓફ એજ સ્ટોરીઝ તો ઘણી આવતી હતી.
હા, પણ આ કંઈક અલગ હતી. એની તીવ્રતા, એનો વિષય, એણે બહુ જ ચર્ચા જગાવી.
અને પછી ઓપરાના બુક ક્લબમાં સિલેક્ટ થઈ.
બરાબર. અને 2002માં ફિલ્મ પણ બની, એટલે એની લોકપ્રિયતા અને પ્રભાવ તો દેખીતા જ છે.
હા, એનું કારણ શું લાગે છે? કેમ આટલી અસરકારક રહી?
મને લાગે છે કે એનું મુખ્ય કારણ છે નવલકથાનો કેન્દ્રવર્તી સંઘર્ષ. આ વાર્તા છે 12 વર્ષની છોકરી એસ્ટ્રિડ મેગ્નુસનની. એની માં ઇંગ્રેડ, જે એક કલાકાર છે, એ એના પ્રેમીની હત્યાના આરોપમાં જેલમાં જાય છે. અને બસ આ એક ઘટનાથી એસ્ટ્રિડનું જીવન એમ કે મૂળમાંથી હચમચી જાય છે.
અને એ આવી પડે છે લોસ એન્જલસની પેલી અજાણી, ઘણીવાર ક્રૂર કહી શકાય એવી ફોસ્ટર કેર સિસ્ટમમાં.
બરાબર. હવે આ જે હત્યા છે ને, એ ખાલી વાર્તા શરૂ નથી કરતી, એ ઇંગ્રિડના પાત્રનું હાર પણ બતાવે છે.
કઈ રીતે?
જ્યારે એનો પ્રેમી બેરી કોલકર એને છોડી દે છે, ત્યારે ઇંગ્રેડ એની હત્યા કરે છે. પણ કેવી રીતે? સફેદ કરેણના ઝેરથી, અત્યંત ઠંડા કલેજે.
અચ્છા, એ કોઈ આવેશમાં થયેલું કૃત્ય નથી લાગતું.
ના, બિલકુલ નહીં. એકદમ ગણતરીપૂર્વકનું, જાણે કોઈ કલાકૃતિ રચી રહી હોય. આ એની આત્મરત, નાર્સિસિસ્ટિક પ્રકૃતિ દેખાડે છે. એને કંટ્રોલ જોઈએ છે બસ.
લોકોના જીવન પર પણ કંટ્રોલ, જાણે એની કવિતા કે પેઇન્ટિંગ હોય.
બરાબર. અને અહીંથી જ એસ્ટ્રિડનો પેલો મૂળ સંઘર્ષ શરૂ થાય છે. પોતાની માનો આટલો બધો પ્રભાવ છે, જે ઝેરી પણ છે, એની નીચે પોતાની ઓળખ બનાવવી કઈ રીતે?
અને પેલો સવાલ કે જે વ્યક્તિ પ્રેમનો દાવો કરે પણ એનો પ્રેમ જ બંધન હોય, ઝેર જેવો હોય, એનાથી મુક્ત થવાય ખરું? આખી નવલકથામાં આ પ્રશ્ન ગુંજતો રહે છે.
ચોક્કસ.
તો એસ્ટ્રિડની આ સફર શરૂ ક્યાંથી થઈ? મતલબ હત્યા પહેલા શું હતું?
હત્યા પહેલા એસ્ટ્રિડનું જીવન એટલે ઇંગ્રિડની દુનિયા, હોલિવૂડનું ઘર, કલા, કવિતા, બૌદ્ધિક વાતો, એ બધું હતું.
દેખીતી રીતે તો સારું વાતાવરણ લાગે.
હા, પણ ઉપરથી અંદરખાને ભાવનાત્મક દમન હતું, ઇમોશનલ મેન્યુપ્યુલેશન. ઇંગ્રિડ સુંદર, ટેલેન્ટેડ, પણ એટલી જ આત્મકેન્દ્રી. એસ્ટ્રિડ માટે તો એની માં જ બધું હતી. એમનો સંબંધ બહુ તીવ્ર હતો, કદાચ ઘૂંઘરાવનારો પણ. પછી પેલો બેરી કોલકર આવ્યો અને ઇંગ્રિડની અસલામતી, એની માલિકી ભાવ, એ બધું બહાર આવ્યું. અને અંત આવ્યો હત્યામાં.
અને હત્યા માટે પણ એણે પસંદ કર્યું સફેદ કરેણ, જે સુંદર પણ છે અને ઝેરી પણ. ઇંગ્રિડ પોતે જ જાણે.
બરાબર. જાણે કહેતી હોય કે હું ત્યજી દેવા હું સહન નહીં કરું. પરિણામ, ઇંગ્રિડ જેલમાં અને એસ્ટ્રિડ ફોસ્ટર કેર સિસ્ટમમાં. એનું બાળપણ ત્યાં જ પૂરું.
અને પછી શરૂ થઈ એની અગ્નિ પરીક્ષા. એક પછી એક ફોસ્ટર ઘરો. પહેલું ઘર કોનું હતું?
પહેલી ફોસ્ટર મધર હતી સ્ટાર.
સ્ટાર? એ નામ જ અલગ છે.
હા, એ બોર્ન અગેન ક્રિશ્ચિયન હતી, પુનર્જન્મ પામેલી ખ્રિસ્તી. એનું જગત ઇંગ્રિડના નાસ્તિક, કલાત્મક જગતથી સાવ જુદું. એસ્ટ્રિડ માટે તો આ કલ્ચર શોક જેવું જ હશે.
ઉપરથી ઇંગ્રિડ જેલમાંથી પત્રો લખ્યા કરે, એનો પ્રભાવ તો ચાલુ જ રહેતો હશે.
હા, અને એ જ પત્રોની ઉશ્કેરણીથી એસ્ટ્રિડ પેલી ભૂલ કરે છે સ્ટારના બોયફ્રેન્ડ રે સાથે.
એમ કે?
હા, અયોગ્ય સંબંધ બાંધવાનો પ્રયાસ.
ઓ.
અને પરિણામ?
પરિણામ
ભયાનક.
સ્ટાર ગુસ્સામાં ઈર્ષામાં એસ્ટ્રેડ પર ગોળી ચલાવે છે.
શું વાત કરો છો, ગોળી ચલાવે છે?
હા, અહીં એસ્ટ્રેડ પ્રેમનું, ઈર્ષાનું, હિંસાનું એક બહુ જ કદરૂપું સ્વરૂપ જુએ છે. એક એવો પાઠ જે એ ભૂલી શકે નહીં.
ખરેખર આઘાતજનક. સ્ટાર પછી એ ક્યાં ગઈ?
પછી એ ગઈ માર્વેલના ઘરે. ત્યાં ભયંકર ગરીબી હતી, ઉપેક્ષા હતી. અહીં મુખ્ય પાઠ હતો ટકી રહેવાનો. એ કઠણ બની, જરૂર પડીએ ચોરી કરતા પણ શીખી.
એટલે દરેક ઘરમાં કંઈક ગુમાવવાનું ને કંઈક શીખવાનું.
બરાબર. એ પછી અમેલિયાનું ઘર. દેખીતું સમૃદ્ધ પણ એટલું જ ક્રૂર. ભાવનાત્મક રીતે સાવ ખાલી. અહીં એ શીખી કે અદ્રશ્ય કઈ રીતે રહેવું, પોતાની જાતને સંકોચી લેવી, ભૂખ્યા રહેવું.
જાણે પોતાની જાતને ભૂસી નાખવાની કળા શીખતી હોય એવું લાગે છે.
હા, પણ પછી એક આશાનું કિરણ આવે છે, ક્લેર રિચાર્ડ્સના રૂપમાં.
ક્લેર રિચાર્ડ્સ એ કોણ હતી?
ક્લેર એક અભિનેત્રી હતી, સુંદર, સંવેદનશીલ પણ થોડી અસુરક્ષિત. પણ એણે એસ્ટ્રિડને પહેલી વાર સાચો પ્રેમ આપ્યો, નિસ્વાર્થ, સ્થિરતા આપી. એસ્ટ્રિડ માટે આ સમય થોડો રાહતનો હતો. હું ફાળો.
ચાલો, કંઈક તો સારું થયું, એસ્ટ્રિડને કોઈ તો મળ્યું. પણ ઇંગ્રિડ?
હા, એ જ સવાલ. ઇંગ્રિડ આ ક્યાં સહન કરવાની હતી? એણે જેલમાંથી પત્રો દ્વારા ફરી ઝેર ઓકવાનું શરૂ કર્યું, ક્લેરની નબળાઈઓ ઉપર પ્રહાર કર્યા.
એટલે કે એસ્ટ્રિડના મનમાં ક્લેર વિરુદ્ધ શંકા ઊભી કરી.
બરાબર. અને પછી જ્યારે ક્લેરનો પતિ એને છોડીને જતો રહ્યો, ત્યારે ઇંગ્રિડના માનસિક ત્રાસ અને પોતાની હતાશાને કારણે ક્લેર આત્મહત્યા કરી લે છે.
હે ભગવાન, આ તો બહુ જ ખરાબ થયું એસ્ટ્રિડ માટે.
અત્યંત વિનાશક વળાંક હતો એ. ક્લેરનું મૃત્યુ એના માટે ખાલી એક ફોસ્ટર માનું મૃત્યુ નહોતું. એની પોતાની માના પ્રભાવની, એની ક્રૂર શક્તિની સાબિતી હતી.
હવે એના મનમાં માં માટે કોઈ ભ્રમ રહ્યો નહીં હોય.
બિલકુલ. ક્લેરના મૃત્યુએ એને તોડી નાખી, પણ સાથે વધુ કઠણ, વધુ સાવધ બનાવી દીધી. એનું છેલ્લું ફોસ્ટર ઘર હતું રેના ગ્રુશેન્કાનું.
રેના ગ્રુશેન્કા કેવું નામ છે.
એ રશિયન ઇમિગ્રન્ટ હતી, અત્યંત વ્યવહારુ, કઠોર. પોતાના ફોસ્ટર બાળકોને એક બિઝનેસની જેમ જોતી હતી.
એટલે ક્લેરની સંવેદનશીલતા પછી સીધી આ કઠોર વાસ્તવિકતા. અહીં શું શીખી?
અહીં એ દુનિયાદારી શીખી. પોતાની સુંદરતા, પોતાની બુદ્ધિનો ઉપયોગ કઈ રીતે કરવો, પુરુષો સાથે કેમ વર્તવું, પૈસા કેમ કમાવા, અને મુખ્ય તો આ દુનિયામાં ટકી કેમ રહેવું. રેનાએ એને ભાવનાત્મક રીતે નહીં પણ વ્યવહારિક રીતે તૈયાર કરી.
અચ્છા.
અને અહીં જ એની મુલાકાત થાય છે પોલ ટ્રાઉટ સાથે.
પોલ ટ્રાઉટ એ પણ ફોસ્ટર બાળક હતો.
હા, અને એક કલાકાર પણ. પોલ એસ્ટ્રિડ માટે હીલિંગનો, એટલે કે રૂઝ આવવાનો રસ્તો બન્યો. એક સાચા સ્વસ્થ સંબંધનો અનુભવ.
કઈ રીતે?
એ પહેલો એવો હતો જેણે એસ્ટ્રિડને એની કલા દ્વારા સમજી, એના અંદરના જગતને જોયો. એમનો સંબંધ પેલો ઇંગ્રિડ જેવો માલિકી ભાવવાળો નહીં, પણ પરસ્પર સન્માનવાળો હતો, સમજણવાળો હતો. પોલે જાણે બતાવ્યું કે પ્રેમ આવો પણ હોઈ શકે મુક્ત કરનારો.
આ પાત્રોની સફર ખરેખર બહુ જ જટિલ છે. હવે એમની આંતરિક સફર વિશે થોડી વાત કરીએ, ખાસ કરીને એસ્ટ્રિડની. આ બધા અનુભવોમાંથી પસાર થઈને એ કેવી રીતે બદલાઈ?
એસ્ટ્રિડની આંતરિક સફર અસાધારણ છે. શરૂઆતમાં એ માના પ્રભાવ નીચેની એક સંવેદનશીલ છોકરી, પણ ફોસ્ટર કેરના અનુભવો એને સતત બદલાવા મજબૂર કરે છે.
કાચિંડાની જેમ રંગ બદલવા પડે એને.
બરાબર કહ્યું. દરેક ઘરમાં ટકી રહેવા, નવી ઓળખ, નવો બચાવ, આ બધું બહુ પીડાદાયક છે. પણ ધીમે ધીમે, ખાસ કરીને એની કલા દ્વારા, એના સ્કેચ, એના કોલાજ, એ આ બધા ટુકડાઓને જોડીને પોતાની સાચી ઓળખ શોધવાનું શરૂ કરે છે.
એટલે કલા એના માટે એક માધ્યમ બની, પોતાની જાતને વ્યક્ત કરવાનું અને ટકી રહેવાનું.
ચોક્કસ. કલા એની મુક્તિ બની.
અને ઇંગ્રિડ, એનામાં કોઈ ફેરફાર ખરો કે અંત સુધી એવી જ?
ઇંગ્રિડ એ આખી નવલકથાની ધરી છે. વિલન છે પણ સપાટ નથી. બહુ જટિલ પાત્ર. સુંદર, બુદ્ધિશાળી, કલાત્મક, પણ એટલી જ આત્મરથ, નિયંત્રણની ભૂખી.
એ એસ્ટ્રિડને પોતાની રચના માને છે, નહીં?
હા. અને જેલમાંથી પણ પત્રો દ્વારા એ પ્રભાવ જાળવી રાખવા મથે છે. એના મૂળ સ્વભાવમાં અંત સુધી કોઈ મોટો ફેરફાર નથી આવતો. એ પોતાની માન્યતાઓને વળગી રહે છે. પણ હા, જેમ જેમ વાર્તા આગળ વધે છે, તેમ તેમ એની અંદરની એકલતા, એનો ડર, પ્રેમ કરવાની એની અક્ષમતા એ બધું વધુ સ્પષ્ટ થાય છે.
એ ખરેખર ડરામણું છે કે કોઈ વ્યક્તિ પ્રેમ અને કલાનો ઉપયોગ પણ આટલી ક્રૂરતાથી કરી શકે. ઇંગ્રિડનું પાત્ર ભૂલાય એવું નથી. આ બધા પાત્રો અને ઘટનાઓ દ્વારા ફિચ કયા મુખ્ય વિષયો પર ધ્યાન દોરે છે?
સૌથી મુખ્ય વિષય તો પેલો નાર્સિસિસ્ટિક પ્રેમની ઝેરી અસર છે. ઇંગ્રિડનો પ્રેમ એ પ્રેમો ઓછો પણ માલિકી ભાવ અને કંટ્રોલ વધુ છે.
અને પેલું સફેદ કરણનું પ્રતીક,
બરાબર, બહારથી સુંદર આકર્ષક પણ અંદર ઝેર, એ જ ઇંગ્રિડનો પ્રેમ.
અને વધારે ખતરનાક એટલે બને છે કારણ કે એ કલા બુદ્ધિના ઓઠા હેઠળ આવે છે. એસ્ટ્રિડ માટે એને ઓળખવું અને નકારવું સહેલું નથી.
સાચી વાત. બીજો મહત્વનો વિષય છે ઓળખનું નિર્માણ અને સ્વતંત્રતા. એસ્ટ્રિડ સતત માના પડછાયાવાથી બહાર નીકળી પોતાની ઓળખ બનાવવા મથે છે. દરેક અનુભવ, ભલે નેગેટિવ હોય, એને પોતાની જાતને સમજવામાં મદદ કરે છે.
એટલે ઓળખ કોઈ એક વસ્તુ નથી, પણ સતત બનતી પ્રક્રિયા છે.
હા, અને એ અનુભવો અને પસંદગીઓથી ઘડાય છે. ત્રીજો વિષય છે સાચા પ્રેમ અને પરિવારની શોધ. એસ્ટ્રિડ અલગ અલગ પ્રકારના કહેવાતા પ્રેમ જુએ છે. ઇંગ્રિડનો દમનકારી, સ્ટારનો ઉન્માદી, ક્લેરનો નિસ્વાર્થ પણ નાજુક, અને છેલ્લે પોલનો સમાનતાવાળો પ્રેમ.
આ નવલકથા પરિવારની આપણી જે પરંપરાગત વ્યાખ્યા છે એને પણ પડકારે છે.
ચોક્કસ. કહે છે કે સાચો સ્નેહ ગમે ત્યાંથી મળી શકે. આ ઉપરાંત વર્ગ અને સામાજિક સ્તરનો મુદ્દો પણ છે.
હા, એ પણ છે. એસ્ટ્રિડ જે અલગ અલગ ઘરોમાં રહે છે,
બરાબર, ઇંગ્રિડની કલાત્મક ગરીબી, સ્ટારનો મધ્યમ વર્ગ, ક્લેરની હોલિવૂડની ચમક, માર્વેલની કંગાલિયત, રેનાની વ્યવહારો દુનિયા, આ બધું બતાવે છે કે પૈસા, સામાજિક સ્થિતિ કઈ રીતે લોકોના મૂલ્યો, એમની ટકી રહેવાની રીતોને અસર કરે છે.
અને સૌંદર્ય, એની શક્તિ અને એના ભય વિશે પણ વાત છે.
હા, ઇંગ્રિડ અને એસ્ટ્રિડ બંને વાટે સૌંદર્ય શક્તિ પણ છે અને નબળાઈ પણ. અને આ બધાની વચ્ચે પેલી વાત, માનવ સ્થિતિસ્થાપકતા, રિઝિલિયન્સ.
એ તો ખરી જ. એસ્ટ્રિડ જેમાંથી પસાર થાય છે,
અકલ્પનીય છે, છતાં એ ટકી રહે છે, રસ્તો શોધે છે. નવલકથા માણસની આઘાત સહન કરવાની અને એમાંથી બહાર આવવાની ક્ષમતા બતાવે છે. પણ એ પણ કહે છે કે આ મફતમાં નથી મળતો,
એની કિંમત ચૂકવવી પડે છે. એના મન પર જે ઘા પડે છે એ કાયમી હોય છે.
બરાબર. એ સ્થિતિસ્થાપકતા જરૂરિયાતમાંથી જન્મે છે, પણ એના ડાગ રહી જાય છે. અને ફિચ આ બધું કહે છે એમની પેલી અનોખી શૈલીમાં.
હા, શૈલી વિશે વાત કરીએ. કથન પ્રથમ પુરુષમાં છે નહીં, પુખ્ત એસ્ટ્રિડના અવાજમાં.
હા, એટલે આપણને કિશોરાવસ્થાની તીવ્રતા અને પુખ્ત સમજણ બંને એકસાથે મળે. એની ભાષા ઘણીવાર એની ઉંમર કરતાં વધુ પરિપક્વ લાગે, જે એના અનુભવોને કારણે છે.
અને પ્રતીકોનો ઉપયોગ તો અદ્ભુત છે. સફેદ કરણની વાત તો આપણે કરી.
એ સિવાય પેલા સાંટા એના પવનો, જે વારે વારે ફૂંકાય છે, એ અરાજકતા, બેચેની, કંઈક ખરાબ થવાના ઈંધણ આપે છે.
અને લોસ એન્જલિસ શહેર પોતે જ એક પાત્ર જેવું છે.
બરાબર. ઉપરથી ચમક, ભ્રમ, પણ નીચે કઠોર વાસ્તવિકતા. રંગોનો ઉપયોગ પણ, ખાસ કરીને સફેદ રંગનો. કરેણ, ક્લેરનું ઘર, હોસ્પિટલ, એ શુદ્ધતા, ઠંડક, પણ સાથે મૃત્યુ અને ખાલીપાનું પણ સૂચન કરે છે.
ઇંગ્રિડના પત્રો પણ બહુ મહત્વના છે.
હા, એ ખાલી વાર્તા આગળ નથી વધારતા, એ ઇંગ્રિડની માનસિકતા, એની ભાષા પરની પકડ અને એસ્ટ્રિડ પર કંટ્રોલ રાખવાના એના પ્રયાસો દેખાડે છે. ફિચની ભાષા બહુ સંવેદનશીલ, ચિત્રાત્મક અને ક્યારેક ક્રૂર રીતે પ્રામાણિક છે. વાંચનારને હચમચાવી દે.
આખી નવલકથામાં એવા ઘણા વાક્યો છે જે યાદ રહી જાય.
હા, પેલું ઇંગ્રિડનું વાક્ય, ધ ફિનિક્સ મસ્ટ બર્ન ટુ ઇમર્જ.
હા, ફિનિક્સે ફરી જન્મવા માટે બળવું જ પડે.
એ એસ્ટ્રિડની આખી સફરનો સાર છે. એને પોતાની જૂની ઓળખ, મા પરની નિર્ભરતા, એ બધું બાળવું પડ્યું, ત્યારે જ એ નવો જન્મ લઈ શકી.
પીડાદાયક પણ જરૂરી રૂપાંતરણ. અને પેલું બીજું વાક્ય, જ્યારે ઇંગ્રિડ કહે છે કે કવિતાઓ હંમેશા કંઠસ્થ કરજે, ધે હેવ ટુ બીકમ ધી મેરો ઇન યોર બોન્સ.
હા, એમાં પણ એનો પ્રેમ અને કંટ્રોલ બંને દેખાય છે. એ એસ્ટ્રિડને પોતાના મૂલ્યો આપવા માંગે છે, પણ પોતાની શરતો પર.
આ નવલકથા વાચક પર બહુ ઊંડી અસર છોડે છે. ખાલી એક સંઘર્ષગાથા નથી આ.
સાચી વાત. ઘણા વાચકો પેલા બાળપણના આઘાત, ત્યજી દેવાયાનો ડર, માતૃત્વના અંધારા પાસા, એ બધું જોઈને હચમચી જાય છે. પણ પણ સાથે એસ્ટ્રિડને પેલી ટકી રહેવાની ક્ષમતાથી પ્રેરણા પણ મળે છે.
હા, અને તે પ્રેમ અને માલિકી, રક્ષણ અને નિયંત્રણ એની વચ્ચેની પાતળી રેખા પર વિચાર કરવા મજબૂર કરે છે. માતૃત્વની આપણી જે આદર્શ છબી છે એને પડકારે છે.
બતાવે છે કે માનો પ્રેમ પણ જો આત્મરત હોય તો કેવો વિધ્વંસક બની શકે, અને એ આપણને સ્થિતિસ્થાપકતા વિશે ફરી વિચારવા પ્રેરે છે. આપણે આપણા ભૂતકાળથી કદાચ છૂટી ન શકીએ, પણ એ ભૂતકાળ આપણા ભવિષ્યને કઈ રીતે ઘડે એ પસંદગી આપણી છે.
તો અંતે આ કથા આપણને શું શીખવે છે, આજે પણ કેમ પ્રસ્તુત છે?
મને લાગે છે કે તે આપણી ઉત્પત્તિની શક્તિ અને આપણો પોતાનો માર્ગ પસંદ કરવાની આપણી ક્ષમતા વચ્ચેનો પેલો શાશ્વત સંઘર્ષ અને સંતુલન એના વિશે છે.
હા, અને એ યાદ અપાવે છે કે ઓળખ કોઈ પથ્થર પર લખાયેલી નથી, પણ એક જીવંત પ્રક્રિયા છે. આપણા અનુભવો, આપણા ઘા અને આપણી પસંદગીઓથી સતત ઘડાતી રહે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.